ప్రశ్నలు. ఋణములో ఈశో త్రికాళవర్తి అర్హంతాణం, ఋణములో ఈశో త్రికాళవర్తి సిద్ధాణం, ఋణములో ఈశో త్రికాళవర్తి ఐర్యాణం, ఋణములో ఈశో త్రికాళవర్తి ఉవజ్జాయణం, ఋణములో ఈశో త్రికాళవర్తి శవశ్రావణం. ఓంకార విందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవోంకారాయ నమో నమ. మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి, మంగళం కుందకుందార్యో జైన్ ధర్మోస్తు మంగళం. సర్వమంగళ మాంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జైనం జయతు శాసనం. నమః సమైషారాయ శ్వానుభూత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతరచ్చితే. హే గోమే శాశ్వతోపాజ్ఞాందర్శన లక్షణో శేషామే బాహిరాభావా సవ్వే సంయోగ లక్షణ. మారో సుశాశ్వత ఏక్ దర్శన జ్ఞాన లక్షణ జీవ ఛే, బాకీ బధా సంయోగ లక్షణ భావ ముజతీ బాహ్య ఛే. తుస్తాప నిజనే మోక్ష పంథే ధ్యానుభవ తేహనే తేమాజ నిత్య విహార కర్ నహి విహర్ పర్ ద్రవ్యో విషయ. ఓం శ్రీ నమశ్రీదేవ్య నమశ్రీదేవ్య నమశ్రీదేవ్య. సమయసార పరమాగమని ప్రథమ జీవ నామనా అధికారిని 13 నంబర్ని గాథ ఉపర్ అప్పుడు చర్చ చాలీ రీ చే. 13 నంబర్ని గాథ એમાં નવતત્વનું સ્વરૂપ બતાવી અને નવતત્વના ભેદ ઉપરથી દ્રષ્ટિ છોડી અને અભેદ એકાકાર નિત્ય સ્થિર જે ધ્રુવ સ્વભાવ છે એની સમીપ જઈને એનો એક પણ જ્યારે જીવ અનુભવ કરે છે ત્યારે ખરેખર તેને શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે એવું સ્વરૂપ 13મી ગાથામાં બતાવવામાં આવેલું છે. એક દ્રવ્ય સ્વભાવ અને એક પર્યાય સ્વભાવ, બેની પૃથક પૃથક વહેંચણી કરી અને આ ગાથાની રચના કરવામાં આવેલી છે. જ્યારે પર્યાયની ચર્ચા ચાલતી હોય, ભેદની ચર્ચા ચાલે ત્યાં સુધી એની દ્રષ્ટિમાં અભેદ હોતો નથી અને જ્યારે ભેદરૂપ નવતત્વ છે એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે અને એ નિમિત્ત નૈમિત્તિક સંબંધના કાળે પણ એ ભેદરૂપ નવતત્વો પોતાના ક્ષણિક ઉપાદાનથી પ્રગટ થાય છે એવો જ્યારે જીવને ખ્યાલ આવે છે ત્યારે તેની તેવા ભેદ ઉપરથી દ્રષ્ટિ ઉઠી જાય છે અને એ દ્રષ્ટિ સિદ્ધિ જે અભેદ જ્ઞાયક સ્વભાવ છે એના ઉપર ચાલી જાય છે. મૂળ પ્રયોજનની વાત તો એ જ છે કે એની દ્રષ્ટિ કેવી રીતે દ્રવ્ય ઉપર જાય. અનાદિથી દ્રષ્ટિ એક સમયની પર્યાય ઉપર અથવા તો પર ઉપર પડેલી હોવાને કારણે આચાર્ય ભગવાન અલગ 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 પ્રકાર બતાવી અને જે જે જગ્યાએ પોતે જીવ અનાદિથી રોકાય છે એ રોકાવાની વસ્તુ જ્યાં પડી છે સાત ભેદરૂપ નવ ભેદરૂપ એનું જ્ઞાન કરાવે છે. એનું જ્ઞાન કરાવી અને તરત જ અભેદ ઉપર દ્રષ્ટિ કેમ જાય એની ચર્ચા શરૂ કરતા હોય છે. કોઈ પણ જીવે એ રીતે જ કોઈ પણ ગાથા હોય ત્યારે પ્રયાસ કરવા જેવો છે. જ્યારે ભેદની વાત ચાલતી હોય, જ્યારે જ્ઞાની પણ ભેદ સમજાવતા હોય, ત્યારે જીવે ભેદની દ્રષ્ટિ કેમ છૂટે અને અભેદની દ્રષ્ટિ મારી ત્વરિતમાં કેમ થઈ જાય એ જ પ્રયત્ન કરવા જેવો છે. કે ભેદરૂપ તો બધી વસ્તુ છે, કાંઈ વસ્તુ નથી એવું નથી. જીવ અજીવ પુનપાપ આશ્રવ સંવર્ણ નિજરા બંધ મોક્ષ એ સાત નવ પર્યાયો પણ છે. જીવને અજીવના સંબંધે સાત પર્યાયો થાય છે અને નવેયને તમે ભેદથી જુઓ તો નવે તત્વ છે, નવે પર્યાયમાં લીધા છે. તો એવી રીતે જ્યારે જીવ યથાર્થપણે એનું સ્વરૂપ જાણી, એનું જ્ઞાન કરી અને જ્યારે એવા ભેદ ઉપરથી અને એવા જ્ઞાન ઉપરથી પણ જ્યારે દ્રષ્ટિ છૂટી જાય છે અને એ દ્રષ્ટિ જ્યારે અભેદ સ્વભાવ ઉપર ચાલી જાય છે ત્યારે ખરેખર એને આત્માની વાસ્તવિક ઓળખાણ થાય છે. એવી આ તેરમી ગાથામાં પણ સમ્યક દર્શનની પ્રગટતાનો હેતુ શું છે અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કેવી રીતે થાય, તો કે સમ્યક દર્શન પણ પર્યાય છે. એની પર્યાયની પ્રાપ્તિ કરવા માટે જો કોઈ આત્માનો પુરુષાર્થ એવી રીતે કર્યા કરે તો એનું વલણ હજી પર્યાય ઉપર જ પડ્યું છે. પણ જ્યારે આત્મ સ્વભાવ એના ખ્યાલમાં આવે છે, જ્યારે આત્મા ઉપર એની દ્રષ્ટિ જવાનો પુરુષાર્થ ચાલુ થાય છે ત્યારે એને એની પર્યાયમાં આવા જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ થાય છે એટલે એને અભેદની દ્રષ્ટિ કરતા આવા જે પરિણામો પ્રગટ થાય છે એ પરિણામો પણ આત્મા સાથે અભેદ થઈને પરિણમતા હોય છે. એ અનુભૂતિના કાળમાં એને અનુભૂતિ ભેદરૂપ નથી દેખાતી. જો અનુભૂતિ ભેદરૂપ દેખાવા માંડે તો વિકલ્પ થઈ જાય છે. ત્યાં એવું પણ નથી હોતું કે આ પર્યાય છે તે દ્રવ્યનો અનુભવ કરે છે, આ મારી પર્યાયમાં આનંદ આવ્યો એ દ્રવ્યના લક્ષ્યે આવ્યો છે, એવી કોઈ સ્થિતિ અનુભવના કાળમાં જો જીવને હોય તો એ જીવને અનુભવ નથી હોતો. જે સમયે દ્રષ્ટિદ્રવ્ય ઉપર જાય છે તે સમયે દ્રષ્ટિમાં દ્રષ્ટિનો વિષય આવી જાય છે, તે જ સમયે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, તે જ સમયે એ શ્રદ્ધાનપૂર્વક સમ્યક જ્ઞાનની પણ ઉત્પત્તિ થાય છે અને એ સમ્યક જ્ઞાન પણ આત્મા સાથે કથનચિત અભેદ થઈને પરિણમતું હોય છે અને એ અભેદ થઈને પરિણમે ત્યારે એ જ્ઞાનમાં યથાર્થપણે જાણવું સમ્યક પ્રકારે થઈ જાય છે. આવી કોઈ સ્થિતિ કેવી રીતે જીવની ઉત્પન્ન થાય એના માટે અહીંયા આ તેરમી ગાથાની રચના આચાર્ય ભગવાને કરી છે. તેરમી ગાથામાં જે નવતત્વના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે એમાં બધી જગ્યાએ જેટલા જીવના ભાવો વર્ણવવામાં આવે છે એટલા જ સામે નિમિત્ત તરીકે અજીવના ભાવો વર્ણવવામાં આવે છે. અજીવની સ્થિતિમાં પણ નિમિત્ત તરીકે ઉત્પાદ ચાલતો હોય છે, અહીંયા જીવની પર્યાયમાં પણ એના ઉપાદાન તરીકે ઉત્પાદ ચાલતો હોય છે. ઉપાદાનની સ્થિતિ જેને ક્ષણિક ઉપાદાનની ખ્યાલમાં નથી આવતી એની નજર નિયમથી નિમિત્ત ઉપર જાય છે, જેને ક્ષણિક ઉપાદાનની સ્થિતિ ખ્યાલમાં આવે છે એની નજર સિદ્ધિ ત્રિકાળી દ્રવ્ય ઉપર ચાલી જાય છે. એટલે એક ત્રિકાળી દ્રવ્ય છે એ તો શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે, એ તો દ્રવ્ય સ્વભાવ છે, એ તો અનાદિ અનંત એવો ને એવો રહે છે. પર્યાયમાં કોઈ પણ ભેદ પડી જાય તો પણ તે નિત્યપણે એવા ભેદોથી ખાલી રહે છે, એવા ભેદોથી ખાલી પોતાના અનંત ગુણોથી ભરેલો એવો એક દ્રવ્ય સ્વભાવ છે જેને દ્રષ્ટિનો વિષય કહેવાય છે. એ તો કાયમ એવો ને એવો એવો ને એવો એવો ને એવો અનાદિ અનંત રહ્યા કરે છે અને જ્યારે જ્યારે જીવ અજ્ઞાન દશામાં પરિણમતો હોય અથવા તો જ્યારે નિર્વિકલ્પ દશા થયા પછી કોઈ જ્ઞાની પણ વિકલ્પમાં આવતો હોય ત્યારે એની પર્યાયમાં નવતત્વના ભેદરૂપ પરિણમન એને ખ્યાલમાં આવે છે. જ્યારે અજ્ઞાની એની પર્યાયમાં પરિણમન આવું પુનપાપ આશ્રવ બંધનું એને દેખાતું હોય છે અને સંવર્નિજરા મોક્ષી સમય લ્યો તો પણ દ્રવ્ય કર્મની ચર્ચા છે ત્યાં, એ રીતે જ્યારે અજ્ઞાનીની અજ્ઞાન દશામાં આવું કોઈ પરિણમન પણ પર્યાય અપેક્ષાએ ભેદરૂપે નિમિત્ત નૈમિતિક સંબંધથી દેખાતું હોય છે, જેટલો ભેદ પડે છે એટલું નિમિત્તનું લક્ષ થાય છે અને નિમિત્તનું લક્ષ થાય છે ભેદ પડતા તો એની પર્યાયમાં નૈમિતિકપણું ઉત્પન્ન થાય છે. એ નૈમિતિકપણું જેવું ઉત્પન્ન થાય છે એવું જ સામે બહારમાં પૂતગલની એટલે કર્મની સત્તામાં નિમિત્તપણું હોય છે અને એટલે એને નિમિત્ત નૈમિતિક સંબંધથી આવા ભેદરૂપી ભાવ ઉત્પન્ન થયા એમ કહેવામાં આવે છે. ખરેખર ભેદરૂપી ભાવ છે એને નિમિત્ત સાથે બિલકુલ સંબંધ લાગુ પડતો નથી, કારણ કે ભેદરૂપ તત્વો છે એ પણ પોતાની પર્યાયો છે. પોતાની પર્યાયને સંબંધ હોય તો પોતાના દ્રવ્ય સાથે હોય છે, પોતાની પર્યાયને કોઈ પરદ્રવ્ય સાથે બિલકુલ સંબંધ થતો નથી. પોતાની પર્યાયમાં જે કાંઈ પરિણમન થાય છે એ પોતાના ઉપાદાનથી થાય છે, એ કોઈ પણ નિમિત્તની અપેક્ષા રાખ્યા વગર પોતાની પર્યાયો જ પોતાના સત્પણે સટકારકથી યોગ્યતા અનુસાર એની જન્મક્ષણે પ્રગટ થયા કરે છે. એવી જ્યારે પર્યાયની સ્વતંત્રતા જ્યારે જીવના ખ્યાલમાં આવી જાય છે ત્યારે પરદ્રવ્યરૂપી પૂદગલમાં જે કર્મની સત્તામાં ઉદયની સ્થિતિ ચાલતી હોય છે ત્યાં બિલકુલ તેનું લક્ષ જાતું નથી, અને જ્યારે ક્ષણિક ઉપાદાન ઉપર એની નજર જવા માંડે છે ત્યારે ક્ષણિક ઉપાદાન ઉપર નજર જતાં પણ એને અતિન્દ્રિય આનંદનો ઉત્પાદ થતો નથી, તો એને ખ્યાલ આવે છે કે હું યા તો નૈમિતિકપણે યા તો ક્ષણિક ઉપાદાનપણે જ્યાં સુધી પર્યાયના ભેદ ઉપર દ્રષ્ટિ રાખીશ ત્યાં સુધી મારી દ્રષ્ટિ અભેદ ઉપર નહીં જાય, અને જ્યારે મારી આત્મસ્વભાવની સમીપ જઈને અભેદ ઉપર દ્રષ્ટિ જશે ત્યારે ખરેખર ભેદ હોવા છતાં ભેદ દેખાશે નહીં, અભેદમાં ભેદ ભાસશે નહીં, એવું અભેદ મને ખ્યાલમાં આવશે ત્યારે મારે ખરેખર મારે જે આત્માને સમજવો છે, આત્માને જાણવો છે, આત્માની પ્રતીતિ કરવી છે, આત્મામાં લીનતા કરવી છે, એવો આત્મા મારા જ્ઞાન ધ્યાન શ્રદ્ધાનમાં ધ્યેયપણે અનુભવાઈ જશે. એક ધ્યેયનું સ્વરૂપ હોય છે, એક જ્ઞેયનું સ્વરૂપ હોય છે. ધ્યેયનું સ્વરૂપ છે તે ત્રિકાળ અબાધિત છે, એ નિત્ય સ્વરૂપી ભગવાન આત્મા છે, એને ધ્યેય કહેવામાં આવે છે. અને જે ધ્યેય છે એનું લક્ષ્ય કરીને જે પર્યાય પરિણમે એને આ નિર્મળ પર્યાયથી સહિત અભેદ જ્ઞેય થયું એમ કહેવામાં આવે છે. એવું ધ્યેયપૂર્વક જ્ઞેય કોઈ પણ અજ્ઞાની જીવને પોતાના ધ્યેયની દ્રષ્ટિ કરતા એક સમયમાં અનંત પર્યાયોથી રહિત એવો ભગવાન આત્મા જ્યારે દ્રષ્ટિમાં આવે છે ત્યારે અનંત ગુણની અનંત નિર્મળ પર્યાયોથી સહિત એવો ધ્યેય સ્વરૂપી આત્મા એના જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય બની જાય છે, ત્યારે દ્રવ્ય પર્યાયના કોઈ પણ ભેદ વિકલ્પો ત્યાં પ્રકાશિત નથી થતા, અને એ ભેદ વિકલ્પો છૂટતા તેને અભેદની અનુભૂતિ થઈ જાય છે. વિકલ્પ છૂટી જાય છે અને ત્યાં નિર્વિકલ્પણું થાય છે, અને જ્યાં પાછો નિર્વિકલ્પ દશા નિર્વિકલ્પ દશામાંથી ચ્યુત થઈને જ્યાં જ્ઞાની બહાર આવે છે ત્યાં પાછા ભેદ વિકલ્પો એને ચાલુ થઈ જાય છે. આવી કોઈ સ્થિતિ અજ્ઞાનીમાંથી જ્ઞાની થવાની અને જ્ઞાનીનો સદુપયોગ ચાલતા પણ ઉપયોગ છૂટી જાય ત્યારે એની વિકલ્પાત્મક દશા આવે ત્યારે પણ ભેદરૂપી નવતત્વો હોય છે. એ ભેદરૂપી નવતત્વોમાં જ્ઞાની જ્યારે જ્ઞાનપણામાંથી બહાર જઈ ચ્યુત થઈને વિકલ્પમાં આવે ત્યારે નવતત્વો હોવા છતાં એનો માત્ર દૂર રહીને જાણનાર રહીએ છે, એના રૂપ કદી થતો નથી. અને જ્યારે ત્યાર પહેલાંની સ્થિતિમાં જે અજ્ઞાની હોય છે એ અજ્ઞાનીને જ નવતત્વ જ પોતાનું સ્વરૂપ ભાસે છે. જ્યાં સુધી નવતત્વ પોતાનું સ્વરૂપ ભાસે છે ત્યાં સુધી એક અભેદ એકાકાર જે નિત્ય તત્વ છે એ એની દ્રષ્ટિમાં નથી આવતું, એટલે એને અજ્ઞાની કહેવામાં આવે છે. અને જે જીવ એવા ભેદની દ્રષ્ટિ છોડીને અભેદનો અનુભવ કરે છે એ જ્ઞાની થઈ જાય છે. જ્ઞાની થયા પછી ભેદમાં, કારણ કે એક વખત અનુભૂતિ થાય ત્યારે તો કેવળ જ્ઞાન થતું નથી, એટલે પાછો જ્યારે અસંખ્ય સમય એની અનુભૂતિ ચાલે છે એ અનુભૂતિના સમયમાંથી જ્યારે પાછો ચ્યુત થઈને બહાર આવે છે ત્યારે પ્રતીતિરૂપ પરિણતિમાં પરિણમન રહી જાય છે, અને ઉપયોગ જેટલો બહાર આવે છે તો એ ઉપયોગ બહાર આવે છે એમાં નવતત્વ જેમ છે એમ એને જાણવા રૂપે પરિણમે છે કે અત્યારે મારી પર્યાયમાં આશ્રવ ચાલી રહ્યો છે, અત્યારે મારી પરિણતિમાં સંવરરૂપ પરિણમન ચાલી રહ્યું છે, પ્રતીતિરૂપ પરિણમન ચાલી રહ્યું છે, જાણવારૂપ પરિણમન નાયકને ચાલી રહ્યું છે, અને એ જ સમયે મારો ઉપયોગ જેટલો બહાર છે એટલો જે ભેદરૂપ તત્વો છે એનું જ્ઞાન પણ મને અત્યારે મારા જ્ઞાનના વિકલ્પાત્મક જ્ઞાનમાં અત્યારે વર્તી રહ્યું છે, એવું સ્વરૂપ અજ્ઞાનીમાંથી જ્યારે જીવ જ્ઞાની થાય છે, જ્ઞાનીમાંથી જ્યારે પાછો વિકલ્પાત્મક દશામાં આવે છે, એવી આખી પરિસ્થિતિનું વર્ણન આ 13મી ગાથામાં કરવામાં આવ્યું છે. 13મી ગાથામાં નવતત્વની ચર્ચા જે કરવામાં આવી છે એ પર્યાય ભેદોની ચર્ચા જેટલી છે. એ પર્યાય ભેદોનું જ્ઞાન એટલા માટે કરાવવામાં આવે છે કે અત્યારે તું પર્યાય ભેદોમાં અટકેલો છો, તને અત્યારે પર્યાય ભેદ દેખાય છે, તને અત્યારે શુભાશુભ ભાવ દેખાય છે, તને અત્યારે તારી પરિણતિમાં નાયક ભાવ દેખાતો નથી, એકાકાર ચિદગન દ્રવ્ય દેખાતું નથી, એટલે તને પર્યાયમાં જે નવ તત્વો અત્યારે પરિણમી રહ્યા છે એનું તને આચાર્ય ભગવાન જ્ઞાન કરાવ્યા કરે છે કે જો ભાઈ પર્યાય અપેક્ષાએ જો, ભેદ અપેક્ષાએ જો, પરિણમન અપેક્ષાએ જો, તો તારી જ પર્યાયમાં આવી સ્થિતિનું પરિણમન અત્યારે ચાલી રહ્યું છે, અને એ જ સમયે તું દ્રવ્ય સ્વભાવને જો તો તારો દ્રવ્ય સ્વભાવ કદી આવા ભેદરૂપ નવ પર્યાયમાં આવ્યો નથી, ક્યારે કદી પણ આવવાનો નથી, એવો ત્રિકાળ ચૈતન્યમય તારો નાયક ભાવ ભૂતાર સ્વભાવી પરિપૂર્ણ પરમાત્મા છે, એ તો એવો ને એવો, એવો ને એવો, એવો ને એવો સદાય રહે છે. એની દ્રષ્ટિ કેમ થાય કે જ્યારે પર્યાયની દ્રષ્ટિ છૂટે, કારણ કે અનાદિથી જીવ પર્યાયની દ્રષ્ટિ કરતો 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 અહીંયા મનુષ્ય ગતિમાં પહોંચ્યો. આ મનુષ્ય ગતિમાં પહોંચ્યો, હે, સાચા દેવગુરુ શાસ્ત્રનો યોગ થયો, જીનેન્દ્ર પરમાત્માની વાણી યથાર્થ એના કાને પડવા માંડી, એવી કોઈ એની અત્યારે યોગ્યતા પાકી ગઈ કે જીનવર પરમાત્માનો સાક્ષાત જે માર્ગ અત્યારે પ્રકાશિત થઈ રહ્યો છે એ આચાર્યો દ્વારા અને પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા સાક્ષાત સાંભળીને અહીંયા જે લઈ આવ્યા, અને એવી દિવ્ય ધ્વનિની જે દિવ્યધ્વનિની જે સત્ય વાતો છે, જે દિવ્યધ્વનિની સાચી વાતો, શાશ્વત વાતો છે, એ વાતો લઈને આચાર્ય ભગવાન અને પૂજ્ય ગુરુદેવશ્રી અહીંયા આવ્યા, અને એના એના ખરેખર એવા ભાગ્ય છે કે આવી વાણી એના કાને પડી ગઈ, આવું એનું સૌભાગ્ય છે કે એને આ ખ્યાલ આવી ગયો. નિયમસારમાં તો એમ કહે છે કે કોઈ અભવી જીવ છે, અભવી, એને પણ પારિણામિક ભાવ એવો ને એવો રહી ગયો છે, તો તું તો ભવી થયો, તું તો અહીં સુધી પહોંચ્યો, તું તો મનુષ્ય થયો, તને આવી વાણી સાંભળવા મળી, આવી વાણી કાને પડી, આવા ભેદ ભેદનું સ્વરૂપ સમજાવનારા જ્ઞાની તને મળી ગયા, હવે તારે વાર શેની છે, તું કેમ પુરુષાર્થ કરતો નથી, તારું વલણ કેમ ત્રિકાળી દ્રવ્ય ઉપર જાતું નથી, શા માટે તું પર્યાય ભેદમાં અટકી રહ્યો છો, એ પર્યાય ભેદમાં અટકવાનું એને છોડાવવા માટે પર્યાય ભેદનું જ્ઞાન કરાવે છે, અને એ પર્યાય ભેદનું જ્ઞાન વાસ્તવિક થાય છે એ જીવની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી જાય છે. એવી કોઈ આ અપૂર્વ તેરમી ગાથામાં નવતત્વના સ્વરૂપનું વર્ણન કરી અને નવતત્વના સ્વરૂપમાંથી છુપાયેલી આત્મજ્યોતિ કેવી રીતે બહાર કાઢવી એ બતાવે છે. જેમ કોઈ પણ સોનું હોય તો સોનું સુવર્ણ પાષાણમાં રહેતું હોય છે, કોઈ પણ સુવર્ણનો દાગીનો હોય તમે એના ઘાટ બનાવો તો એમાં સુવર્ણ કાયમ રહેતું હોય છે, એમ નવતત્વ છે, એ નવતત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ એ નવતત્વમાં જ રહેલી છે, નવતત્વની બહાર ક્યાંય આત્મજ્યોતિ નથી. એટલે નવતત્વની સમજણ કરી અને એમાં એકાકાર અભેદરૂપે રહેલી આત્મજ્યોતિ એમાંથી એને કાઢવાની છે, એવું આમાં બહુ સુંદર નિરૂપણ તેરમી ગાથામાં કરવામાં આવ્યું છે. આપણે એ તેરમી ગાથા આવે એને આગળ ચલાવીએ. પહેલી લીટી તો આપણી ઘણી ચાલી ગઈ છે કે ભૂતાર્થ નહીં નવ તત્વને જાણતા સમ્યક દર્શન જ છે એ નિયમ કહ્યો, એટલે કે કોઈ પણ પરિણામને પણ જો જીવ એના પરિણામના સ્વભાવથી જોવે તો ફરી 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 તે પરિણામ ઉપર જોવાની એની દ્રષ્ટિ થતી નથી અને એની દ્રષ્ટિ છૂટી જાય છે. એવું આમાં આજે જીવના વિકારના હેતુ, એનો થવા યોગ્ય ભાવ, એનો કરનાર ભાવ, એની ચર્ચા આમાં ખૂબ સુંદર આવે છે કે પરિણામ, દરેક પરિણામ થવા યોગ્ય જ થયા કરે છે, કોઈ પરિણામનો કરતા બિલકુલ છે નહીં, પ્રત્યેક પરિણામ થવા યોગ્ય થયા જ કરે છે, અનાદિથી થયા કરે છે. દરેક પરિણામ જળના, ચેતનના, છય દ્રવ્યોના પરિણામ થવા યોગ્ય થાય છે, થવા યોગ્ય થાય છે, થવા યોગ્ય થાય છે, થવાના હોય એમ જ થાય છે. કોઈ કરે તો થાય એવું બિલકુલ નથી, કોઈનાથી થાય એવું બિલકુલ નથી. પરિણામને ફેરફાર કરવાનો પુરુષાર્થ કરે તો પરિણામ ફરતા નથી. શા માટે? કે થવા યોગ્ય થાય છે, એના સ્વકાળે થાય છે, એની જન્મક્ષણે થાય છે, એના ષટકારકથી થાય છે, એની યોગ્યતાથી થાય છે. કોઈ પરિણામને ફેરવવા કોઈ સમર્થ નથી, જીનેન્દ્ર ભગવાન પોતાના પરિણામને ફેરવવા સમર્થ નથી. એવી રીતે આ નવે તત્વના પરિણામ એને જીવાદી નવ તત્વને ભૂતાર્થ નહીં જાણતા સમ્યક દર્શન જ છે, એટલે એને નિરપેક્ષ જાણતા, એને પર્યાયનું જે પ્રમાણ આપણે લીધું હતું એમાં પર્યાયનો નિશ્ચય છે એને નિરપેક્ષ કહેવામાં આવે છે. એવી નિરપેક્ષતાથી જે પર્યાયને જીવ જાણે છે કે મારી પર્યાયમાં પરિણામ થવાની યોગ્યતા છે, એના ષટકારકથી થ્યા જ કરે છે, થ્યા જ કરે છે, થ્યા જ કરે છે, થ્યા જ કરે છે. હું ઘણો પુરુષાર્થ કરું છું એને પલટાવવાનો, પણ છતાં એ પલટતા નથી, અને હું થાકીને હારીને પછી મારે એમ જ કહેવું પડે છે કે એ તો થવાના હતા એમ જ થયા, આપણે શું કરી શકીએ. પણ પહેલેથી જે પરિણામ થવાના હતા એમ જ થયા કરે છે. કોઈ ખરેખર તેને પલટાવવા સમર્થ છે જ નહીં. પૂજ્ય ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત આપે છે કે હું કરું હું કરું એ જ અજ્ઞાન છે, સકટનો ભાર જેમ સ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ એની પેરે, કોઈ યોગી યોગીશ્વરા જાણે. હે, તો કહે છે કે હું કરું એ અજ્ઞાન છે, એ કરી શકતો નથી કાંઈ, અને કરવાની ભ્રાંતિ અનાદિની ચાલે છે. સકટનો ભાર જેમ સ્વાન તાણે, જેમ કૂતરું ગાડા નીચે જાતું હોય, હે તો ગાડું ચાલતું હોય ને એની નીચે કૂતરું ચાયલા જ કરતું હોય, તો એ કૂતરાને એવો ભાવ આવે કે આ ગાડું તો મારા હિસાબે ચાલે છે, એ મારા હિસાબે જ ચાલે છે. હવે એમાં બનાવ એવો બન્યો કે કૂતરાને આવી ખજવાળ અને એ ઊભું રહી ગયું, અને એણે જોયું તો ગાડું તો ચાલવા માંડ્યું. ત્યાં એની ભ્રાંતિ છૂટી ગઈ કે ઓહો, આ મારાથી નચે, આ તો સ્વયં ચાલે છે. કૂતરાને સમ્યક દર્શન થઈ ગયું. કર્તાપણાની ભ્રાંતિ જ્યાં જીવની છૂટે છે એ જ સમયે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. એટલે પરિણામને કોઈ કરી શકતો નથી, પણ પોતાની કર્તાપણાની ભ્રાંતિ જીવ છોડતો નથી. સમ્યક દર્શન એટલું સરળ છે, એટલું સહજ છે, એ ક્ષણ માત્રમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. ક્ષણ માત્રમાં આત્માનો ભેટો જીવને થઈ શકે છે, એટલું બધું સરળ છે. આવી રીતે પણ કર્તા બુદ્ધિ છૂટે તો જે તિર્યંજ ગતિના પ્રાણીને પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકતી હોય તો તું તો મનુષ્ય ગતિમાં આવ્યો. આચાર્ય ભગવાન કહે છે, હે જીવ તું તો મનુષ્ય ગતિમાં આવ્યો, હે, તને તો તિર્યંજ કરતા અનંત ગણો વિવેક તારો કામ કરે છે. તારી પાસે જ્ઞાનનો ઉપયોગ જાગૃતિપૂર્વકનો ચાલુ છે, એમાં વિવેક ચાલે છે, અને એ વિવેકપૂર્વક તું નિર્ણયની ભૂમિકામાં આવી શકસ તો હજી તું આ નવતત્વ ભૂતાર્થ નહીંથી કેમ જાણતો નથી? કેમ તને એમ થાય છે કે મારી પર્યાયને હું ફેરવવાનો પુરુષાર્થ કરું? જે થવા યોગ્ય થાય છે એનો કોઈ કરનાર જ નથી, એને કોણ ફેરવી શકે? જે પરિણામ સત છે, જે પરિણામ સતપણે અંદર પારિણામિક ભાવમાં પણ અત્યારે પડ્યા છે, પરિણામ રૂપે નહીં પણ ગુણ રૂપે પડેલા છે, એમાં જેવી યોગ્યતાઓ એવા જ પરિણામો પ્રત્યેક સમયે પ્રગટ થયા કરે છે. અનાદિકાળથી અનંતકાળ સુધીની પર્યાયો જેટલી જે ગુણની જે દ્રવ્ય જે ક્ષેત્રે જે ભાવે જે ભવે જે કાળે જે નિમિત્તે જે પર્યાય પ્રગટ થવાની છે એ બધી પારિણામિક ભાવમાં ગુણોમાં અત્યારે અવસ્થિત ગુણ ભાવે પડેલી છે. એક પણ પર્યાયને ફેરવવા કોઈ જીવ સમર્થ નથી. જો તમે એ પર્યાયમાં ફેરફાર કરવાનો કોઈ પુરુષાર્થ કરો તો સર્વજ્ઞ ભગવાને જે પર્યાય જેમ થવાની છે એમ જોઈ છે, એમાં ફેરફાર થઈ જાય. માટે પર્યાય તેના સ્વકાળે ક્રમબદ્ધમાં યોગ્યતા અનુસાર એના ષટકારકથી જે થવાની હોય તે થાય છે. એમ જે ખરેખર ભૂતાર્થ નહીંથી નવ તત્વને જાણે છે એ જ ખરેખર સર્વજ્ઞ ભગવાનને માને છે. જે સર્વજ્ઞ ભગવાનનો સ્વીકાર નથી કરતો એ નિયમથી પરિણામને ફેરવવાનો પુરુષાર્થી બને છે. જે પર્યાય જેમ થવાની થાય છે એવું સર્વજ્ઞના જ્ઞાનમાં તો અત્યારે આવી ગયું છે. સર્વજ્ઞના જ્ઞાનમાં અનંતકાળ પછીની પર્યાયો જેવી થવાની છે એવું જ્ઞાન અત્યારે સર્વજ્ઞપણે સર્વના જ્ઞાનપણે વર્તી રહ્યું છે. એવા સર્વજ્ઞ પરમાત્મા અમારા છે કે જે સર્વજ્ઞ પરમાત્મા એક સમયમાં ઉત્પાદવી ધ્રુવ્યુત્તમ સતને જાણે છે, અને એ જ સમયે અનાદિકાળથી અનંતકાળ સુધીની પોતાની અને સમસ્ત જીવોની પર્યાયોને પ્રત્યક્ષ પોતે પોતામાં રહીને જાણે છે, ક્યાંય લક્ષ કર્યા વગર, એવું સર્વજ્ઞનું સ્વરૂપ છે. એણે જે જોયું છે એ એની વાણીમાં આવે છે, એ આચાર્યોની વાણીમાં આવે છે, એ આચાર્યોના અક્ષરદેહમાં રચાય છે, એવું જ્ઞાની પુરુષો સ્પષ્ટીકરણ કરતા હોય છે. એટલે અહીંયા જે કહે છે કે આ જીવાદી નવ તત્વો ભૂતાર્થ નહીંથી જાણીએ સમ્યક દર્શન જ છે, આ નિયમ કહ્યો. જેને આ નિયમ બેસી જાય છે એને ખરેખર પોતાના આત્માની પ્રાપ્તિ થાય અને થાય જ છે. એની નજર પર્યાય ઉપરથી હટે જ છે, એની નજર દ્રવ્ય ઉપર ચાલી જ જાય છે, કારણ કે પરિણામ થવા યોગ્ય થાય છે. પછી કહે છે, કારણ કે તીર્થની વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ એટલે કે વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે. જુઓ, તીર્થની અને વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ એટલે કોઈ પણ ગુણસ્થાનમાં જીવને ચતુર્થ ગુણસ્થાનથી જે ચોથું ગુણસ્થાન, પાંચમું ગુણસ્થાન, સાતમું છઠ્ઠું ગુણસ્થાન, એ બધી ગુણસ્થાનની જે પ્રક્રિયાઓ આવે છે એ ગુણસ્થાનને ખરેખર તીર્થ કહેવામાં આવે છે. ગુણસ્થાન ચતુર્થ, પાંચમું, સાતમું, છઠ્ઠું ગુણસ્થાન પોતે તીર્થ છે. એ તીર્થ કોઈ વ્યવહારથી પ્રગટ નથી થતું. એ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ કોઈ વ્યવહારથી પ્રગટ નથી થતો. એ તીર્થ સ્વયં પ્રગટ થાય છે. સ્વયં પ્રગટ થાય છે ત્યારે એનું લક્ષ ત્રિકાળી દ્રવ્ય ઉપર હોય છે, એમ એનું લક્ષની સ્થિતિ બતાવવા માટે કહેવામાં આવે છે. બાકી તો સ્વયં પર્યાયની પ્રગટતા થાય છે, એને ખરેખર વ્યવહાર તીર્થની વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે એને અભૂતાર્થ નહીંથી કહેવામાં આવે છે. અભૂતાર્થ નહીંથી એટલે જાણવા માટે કહેવામાં આવે છે. અભૂતાર્થ નહીંથી એટલે એ પર્યાયો ત્રિકાળી દ્રવ્યમાં નથી એમ કહેવામાં આવે છે. કોઈ પણ ગુણસ્થાનની પર્યાયો ત્રિકાળી દ્રવ્યમાં નથી એટલે ત્રિકાળી દ્રવ્ય ભૂતાર્થ છે. એ અપેક્ષાએ કોઈ પણ પર્યાયો, ચાહે સમ્યક દર્શનના તીર્થરૂપી માર્ગની પર્યાયો હો, તેને પણ ખરેખર ભૂતાર્થ સ્વભાવને જોતા એ અભૂતાર્થ એને ભાસવા માંડે છે કે આ મારું સ્વરૂપ નથી. આ જેના લક્ષે પ્રગટ થયું છે આ પર્યાયનું પરિણમન સમ્યક, એ મારું સ્વરૂપ છે. આ પર્યાય પ્રગટ થઈ એ મારું સ્વરૂપ નથી. એટલે એને તીર્થની વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ એટલે કે વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે. એવા આ નવ તત્વો, નવે તત્વોને અભૂતાર્થ એટલે કે વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે. વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે એનો અર્થ શું? કે જ્યારે તું પોતાના નિશ્ચય સ્વભાવને, ત્રિકાળી દ્રવ્યને, જીવાદી નવ તત્વોને ભૂતાર્થ નહીંથી જાણી લે તો તારી દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉપર પડે, ત્યારે તને ભૂતાર્થ સ્વભાવ ખ્યાલમાં આવી ગયો. તો હવે ભૂતાર્થ સ્વભાવ ખ્યાલમાં આવ્યો તો એના સિવાયનું જેટલું છે એ બધું તને અભૂતાર્થ લાગવા માંડે છે. ચાહે નવ તત્વોમાં મોક્ષની પણ પર્યાય હો, સંવર નિદ્રા મોક્ષની શુદ્ધ પર્યાયો હો, તો પણ ત્રિકાળી દ્રવ્યથી જો તું દ્રવ્યથી દ્રવ્યને જો તો એમાં બિલકુલ પર્યાયોનો સદભાવ નથી. અને પર્યાયમાં તું પર્યાયને જો તો એ નવે તત્વનો સદભાવ ચાલુ છે. એ જ સમયે તું ત્રિકાળી દ્રવ્યને જો તો એ નવે તત્વના ભેદ એમાં દેખાતા નથી. અભેદમાં ભેદ દેખાતો નથી એનું નામ અભેદને જાણ્યો કહેવાય. જો અહીંયા ભાવાર્થમાં શું લીટી આવી છે, ભાવાર્થમાં એક વાત આવી છે બહુ સરસ છે. જુઓ, ભાવાર્થ પેલી જ લીટી છે. આ નવ તત્વોમાં શુદ્ધ નહીંથી જોઈએ તો જીવ જ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે. નવ તત્વોમાં શુદ્ધ નહીંથી જોવો એટલે કે પોતાના સ્વભાવથી જોવો, પોતાની ત્રિકાળી દ્રવ્યથી તમે જોવો તો એ ત્રિકાળી દ્રવ્ય છે. એ તો એક જીવ, એક જ ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે. શુદ્ધ નહીંથી એટલે જ્ઞાનના અંશથી, જ્ઞાનના અંશથી એટલે જ્ઞાનનો અંશ જે જ્ઞાયક સાથે અભેદ થઈ ગયો છે અને જે કાં અભેદ થવા માટે પ્રયાસ કરી રહ્યો છે, એ અંશથી જ્યારે તમે જ્ઞાયક ભાવને જોવો તો એ અંશમાં ક્યાંય ચૈતન્ય ચમત્કાર માત્ર એક જ પ્રકાશરૂપ થઈ રહ્યો છે. પછી એમ લખે છે કે તે સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા જ નથી. જ્યારે અભેદ ચૈતન્ય ચમત્કારને શુદ્ધ નહીં જોવે છે ત્યારે જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા નથી. જ્યાં સુધી નવ તત્વ આ રીતે જીવ તત્વનું જાણપણું જીવને નથી ત્યાં સુધી તે વ્યવહાર દ્રષ્ટિ છે. જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા નથી. દેખાતા નથી એટલે મારા દ્રવ્ય સ્વભાવથી હું જોઉં છું મારા દ્રવ્યને, તો એ બધી આ વસ્તુ છે તો એ નવે તત્વ અવસ્તુ થઈ ગઈ. દેખાતા નથી, હોવા છતાં દેખાતા નથી. ન હોય તો ન દેખાય તો પ્રશ્ન નથી. આ તો છે છતાં મને દેખાતા નથી. છે છતાં દેખાતા નથી શા માટે? કે મારી દ્રષ્ટિ અને મારું જ્ઞાન તો અભેદ એક ચૈતન્ય ચમત્કાર માત્ર ચિત્ત જ્યોતિ ચિત્તગન આત્માને જ જોઈ રહ્યું છે. એ સર્વોપરી તત્વને જોવે છે એવો ચૈતન્ય ચમત્કાર એને ભાસે છે કે નવ તત્વો પણ એને કાંઈ દેખાતા નથી. જાણે કે અવસ્તુ ન થઈ ગયા હોય એમ એને ભાસવા માંડે છે. એટલે અહીંયા કહે છે કે કારણ કે તીર્થની વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ એટલે કે વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે એવા આ નવ તત્વો જેમના લક્ષણ જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિજરા બંધ અને મોક્ષ છે. આ નવ તત્વનું જે વર્ણન કરે છે એમાં જેમના લક્ષણ, આ લક્ષણ કોના કીધા છે કે આ નવ તત્વો એ જેમના લક્ષણ, તો લક્ષણમાં જીવ એટલે, જીવ એટલે અહીંયા એક સમયની જીવની પર્યાય લેવી, જે ગુરુદેવ અર્થ કરે છે અત્યારે આ પંદરમી વખતમાં કે જીવ અને અજીવ. જીવ એક દ્રવ્ય છે, એક અજીવ બીજું દ્રવ્ય છે. જીવ અને અજીવનો જ્યારે સંગ થાય ત્યારે પુનપાપ આશ્રવ બંધની સ્થિતિ ઉત્પન્ન થાય છે, અને જીવ જ્યારે અજીવનો સંગ છોડે ત્યારે સંવર નિજરા મોક્ષની સ્થિતિ ઉત્પન્ન થાય છે. હવે એ જીવ અને અજીવની જ્યારે બે જીવને અજીવ, જીવ અજીવને જોવે તો જીવ દ્રવ્ય અજીવ દ્રવ્યને નથી જોતું, જીવની પર્યાય અજીવની પર્યાયની સન્મુખ થાય છે. એટલે અહીંયા જીવ અને અજીવ જે કીધા છે એમાં જીવની પર્યાય અને અજીવની પર્યાય લેવાની છે, જીવ દ્રવ્યની પર્યાય અને અજીવ દ્રવ્યની પર્યાય. કોઈ એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે કદી નિમિત્ત નૈમિતિક સંબંધ નથી હોતો. નિમિત્ત નૈમિતિક સંબંધનો વ્યવહાર બે દ્રવ્યની બે પર્યાય વચ્ચે દેખાય છે, બે દ્રવ્ય વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધનો વ્યવહાર નથી હોતો. પણ બે દ્રવ્યની બે પર્યાય વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધનો વ્યવહાર હોય છે. એટલે ગુરુદેવ એમ કે જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય, તો આપણે એમ સમજવું કે જીવની પર્યાય જ્ઞાનની છે, એ જ્ઞાનની જીવની પર્યાય હોવાને કારણે, જીવ જ્ઞાનમય હોવાને કારણે જીવની પર્યાયને જીવથી અભેદ રાખીને પૂજ્ય ગુરુદેવ શ્રી જીવથી વર્ણન કરે છે. ખરેખર અહીંયા વર્ણન પર્યાયથી છે. 19મી વખતના પ્રવચનમાં તમે જોવો તો પૂજ્ય ગુરુદેવશ્રીએ એ જીવ આ લખ્યું ને અહીંયા જેમના લક્ષણ જીવ, એમાં જીવમાં એક સમયની જ્ઞાનની પર્યાય લીધી છે. અને અત્યારે હમણાં 15મી વખતમાં આપણે સાંભળ્યું તો પૂજ્ય ગુરુદેવશ્રી એમાં જીવ દ્રવ્ય લે છે, એનો અર્થ એમ છે કે જીવની એક સમયની જ્ઞાનની પર્યાય એને અભેદ ગણીને પૂજ્ય ગુરુદેવશ્રી જીવ કહે છે, અજીવની એક સમયની પર્યાય એને અભેદ ગણીને અજીવ કહે છે. ખરેખર એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે કોઈ દિવસ સંબંધ થતો નથી, નિમિત્ત નૈમિતિક સંબંધ પણ થતો નથી. એક દ્રવ્યની પર્યાય અને બીજા દ્રવ્યની પર્યાય સાથે જ નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે. એટલે અહીંયા કહે છે કે આવા નવ તત્વો જેમના લક્ષણ જીવ, જીવ એટલે એક સમયની જ્ઞાનની પર્યાય, અજીવ એટલે કે અજીવ સંબંધેનો જ્ઞાનની પર્યાયમાં વિકલ્પ એને અજીવ તત્વ કહેવાય, પુણ્ય એટલે કે શુભ ભાવ, પાપ એટલે અશુભ ભાવ, આશ્રવ એટલે પુનપાપ બે મળીને આશ્રવ. અને આશ્રવનો એક અર્થ આપણે પહેલા પણ કરેલો કે પુનપાપથી આશ્રવ કેમ જુદા પાડ્યા, કે આમાં યોગ પણ આશ્રવમાં આવી જાય છે. કારણ કે પુનપાપના ભાવ તો દસમે ગુણ સ્થાને ચાલ્યા જાય છે, અને યોગ છે એ સંયોગ, એ સંયોગ તો કેવડી પરમાત્માને પણ હોય છે, આશ્રવ હોવા છતાં બંધ થતો નથી. માટે આશ્રવ ભાવને જુદો પાડીને અહીંયા નવ તત્વમાં એને બતાવવામાં આવ્યો છે. એટલે કે આશ્રવ પછી કે છે સંવર, તો કે સંવર એટલે આશ્રવના નિરોધપૂર્વક સંવર થાય. સંવર એટલે કે પોતાના આત્માના લક્ષે અને પર્યાયના અલક્ષે જે પરિણામ પોતાની પરિણામની સત્તામાં પ્રગટ થાય એવા પરિણામને સંવરરૂપી ધર્મ કહેવામાં આવે. શુદ્ધાત્માની ઉપલબ્ધિ, શુદ્ધ પરિણામની ઉત્પત્તિ એને સંવર કહેવામાં આવે. નિર્જરા એટલે કે શુદ્ધિની વૃદ્ધિ, એટલે કે વારંવાર 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 આત્માનો અનુભવ જીવને ચાલ્યા કરે તો પ્રત્યેક સમયે સંવર થયા પછી એને નિર્જરા ચાલ્યા જ કરતી હોય. એક કર્મની નિર્જરા કહેવામાં આવે, એક અશુદ્ધતાની નિર્જરા કહેવામાં આવે, અને એક શુદ્ધિની વૃદ્ધિને પણ નિર્જરા કહેવામાં આવે. એવા ત્રણ પ્રકાર નિર્જરાના આવે છે. કર્મની, એમ કે કર્મનો અનુદય થઈ ગયો, કર્મનો અભાવ થઈ ગયો તો એને પણ નિર્જરા કહેવાય. પોતાની પર્યાયમાં અશુદ્ધતાનો આશ્રવનો વ્યય થઈને સંવરનો ઉત્પાદ, નિર્જરાનો ઉત્પાદ થયો તો એને નિર્જરા કહેવાય, અને શુદ્ધિની વૃદ્ધિ વધવા માંડી તો એને પણ નિર્જરા કહેવાય. એવા ત્રણ પ્રકારની નિર્જરા આવે. અને એ નિર્જરા પછી બંધ, તો કે આશ્રવમાં અટકવું એને બંધ કહેવામાં આવે. અને બંધના અભાવપૂર્વક મોક્ષની સ્થિતિ ઉત્પન્ન થાય કે પરિપૂર્ણ આનંદની પ્રાપ્તિ, કેવડી પરમાત્માને જેમ અનંત ચતુષ્ટય પ્રગટ થયા તો એનો ભાવ મોક્ષ થઈ ગયો, અને સિદ્ધ પરમાત્મા ગુણસ્થાનાતીત થયા તો એનો મોક્ષ એટલે કે દ્રવ્ય મોક્ષ પણ એ સમયે થઈ ગયો. જ્યાં સુધી ચાર ઘાતી કર્મનો અભાવ હોય એ ત્યાં સુધી એને ભાવ મોક્ષ કહેવામાં આવે, અને જ્યારે નિર્વાણની પ્રાપ્તિ થાય ત્યારે ચાર અઘાતી કર્મ એના સંયોગમાં હતા એ પણ ચાલ્યા જાય ત્યારે નિર્વાણની પ્રાપ્તિ એટલે મોક્ષ કહેવામાં આવે. આવા જે નવ તત્વો જેમના લક્ષણ જીવ અજીવ પુન પાપ આશ્રવ સંવર નિદ્રા બંધને મોક્ષ છે, તેમનામાં એક પણ પ્રગટ કરનાર ભૂતાત નહીંથી એક પણ પ્રાપ્ત કરી શુદ્ધ નહીં પણ સ્થપાયેલા આત્માની અનુભૂતિ કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે તેની પ્રાપ્તિ હોય છે. તેની પ્રાપ્તિ હોય છે એનો અર્થ કે જે આ નવ તત્વોના ભેદ બતાવ્યા એ નવ તત્વોના ભેદને જે જીવ જાણે અને એ જાણીને પછી એનું લક્ષ્ય છોડે, એ લક્ષ્ય છોડી અને જે ભૂતાર્થ નહીંથી એક પણ જેનામાં પડેલું છે જેવો એક ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ છે, જે ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અખંડ છે, અનંત ગુણાત્મક હોવા છતાં અનંત ગુણોના ભેદ નથી તેમાં, તેની ત્રિકાળતા અબાધિત રહી ગઈ છે, જેવો ભૂતકાળમાં હતો એવો વર્તમાનમાં છે, એવો અનંતકાળ સુધી રહેવાનો છે એવી એની ત્રિકાળતા વર્તમાનમાં વિદ્યમાન છે, એવું એનું અસંખ્ય પ્રદેશપણું છે, એક એક પ્રદેશે અનંત ગુણો પથરાયેલા છે, એવી એક નિર્વિકલ્પ વસ્તુ માત્ર છે, એવો એક આખો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અખંડિત જે દ્રવ્ય સ્વભાવ છે, જે ચૈતન્યના નૂરનું પૂર છે, જે જ્ઞાયક ભાવ કદી પણ કોઈ નવતત્વરૂપ ભાવમાં કદી આવતો નથી, ભૂતકાળમાં આવ્યો નથી અજ્ઞાન દશા હોવા છતાં, વર્તમાનમાં પણ નથી આવતો, અનંતકાળે નથી આવવાનો, અભવીના જીવનો આત્મા પણ નવતત્વ રૂપે કદી થયો નથી, એવી કોઈ સ્થિતિવાળું ચૈતન્ય પરમાત્મ તત્વ એવું ને એવું રહેલું છે એ એકપણું કહેવાય. એ એકપણું પ્રાપ્ત કરી શુદ્ધ નહીં પણ સ્થપાયેલા આત્માની અનુભૂતિ કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે, આત્મખ્યાતિ એટલે આત્માની પ્રસિદ્ધિ. આત્મખ્યાતિ કોને કહેવાય કે આત્મા તો હતો, આત્મા તો અનાદિથી છે, આત્મા તો ત્રિકાળ છે, પણ એની પ્રસિદ્ધિ ક્યારે થાય કે શુદ્ધ નહીંથી પોતાના સ્વભાવને જાણી અને શુદ્ધ નહીં અને શુદ્ધાત્મા એવા ભેદ વિકલ્પો સમાપ્ત થઈ જાય અને નિર્મળ પર્યાયથી કથનચિત સહિત એવું અભેદ પરિણમન થઈ જાય, ત્યારે એમ કહેવામાં આવે કે આ જીવને શુદ્ધ નહીં પણ સ્થપાયેલા આત્માની અનુભૂતિ કે જેનું લક્ષણ આત્મખ્યાતિ, આત્મખ્યાતિ એટલે આત્મપ્રાપ્તિ એને થઈ, આત્માની પ્રગટતા થઈ, આત્માની પ્રસિદ્ધિ થઈ, એને ખરેખર આત્મખ્યાતિ કહેવામાં આવે, તેની પ્રાપ્તિ હોય છે. શુદ્ધ નહીંથી નવ તત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ નિયમ કહ્યો. હવે આ એક પેરેગ્રાફ તો આખો દ્રવ્ય દ્રષ્ટિ કેમ થાય, ભેદની દ્રષ્ટિ કેમ છૂટે અને આત્માની અનુભૂતિ કેવી રીતે થાય એની આખી ચર્ચા આ પેરેગ્રાફમાં આવે છે. હવે વિષય જે ચાલુ થાય છે એ આખો આપણે પાંચ બોલ જે પાંચ સંબંધ પહેલા કીધા હતા, નિમિત્ત નૈમિતિક સંબંધ, કર્તા કર્મ સંબંધ, પછી આપણે વ્યાપક સંબંધ, જ્ઞાતાજ્ઞેય સંબંધ અને કારણ કાર્ય સંબંધ, એ સંબંધ કેવી રીતે રહેલા છે એ આ આખી ચર્ચા હવે આ વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર એમાં જે સાત તત્વો ઉતરશે એમાં આખો નિમિત્ત નૈમિતિક સંબંધથી એ નિમિત્ત નૈમિતિક સંબંધનું જ્ઞાન કરાવે છે. પહેલા અહીંયા ચર્ચા આચાર્ય ભગવાને આપી દીધી છે કે જીવાદી નવ તત્વોને ભૂતાર્થ નહીં જાણે તેને ખરેખર સમ્યક દર્શન હોય છે. એટલે જ્યારે કોઈ પણ ચર્ચા આચાર્ય ભગવાન બીજી વિસ્તૃતપણે પણ કરે ત્યારે આપણા વિચારમાં નિમિત્ત નૈમિતિક સંબંધનું જ્ઞાન કરી અને એ નૈમિતિક પર્યાય છે એ પણ પોતે પોતાના ક્ષણિક ઉપાદાનથી થાય છે એમ જ્યારે એનો વિચાર કરવામાં આવે ત્યારે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી જાય છે એવી વાત અહીંયા પહેલા પેરેગ્રાફમાં બતાવી દીધી. તીર્થની પ્રવૃત્તિને પણ અભૂતાર્થ કહી દીધી, જે અભૂતાર્થ એટલે કે જે ગુણસ્થાનના ભેદો છે, જેટલા ગુણસ્થાન ચતુર્થ ગુણસ્થાનથી આવે છે એવા ભેદોને પણ વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ કહીને અભૂતાર્થ કહી દીધા, કારણ કે ભૂતાર્થ સ્વભાવમાં કોઈ ભેદ નથી હોતો, કોઈ પરિણમન નથી હોતું, કોઈ પર્યાયો નથી હોતી, કોઈ નવ તત્વો નથી હોતા, એવો એક ભૂતાર્થ સ્વભાવ દ્રષ્ટિનો વિષય એ દ્રષ્ટિ કરવા લાયક છે, જ્ઞાનમાં જ્ઞેય બનાવવા લાયક છે એ બતાવીને અનુભૂતિની ચર્ચા આત્મખ્યાતિ આત્મપ્રસિદ્ધિની વાત કર્યા બાદ હવે એ જીવ આવું હોવા છતાં, આવી રીતે અનુભૂતિ થતી હોવા છતાં જીવ કેમ અટકી જાય છે અને જીવ ક્યાં અટકે છે એનું આચાર્ય ભગવાન હવે એનું જ્ઞાન કરાવવા માટે એ નવે તત્વનો વિસ્તાર કરે છે. એ સાતેય પર્યાયોનો વિસ્તાર કરી અને નિમિત્ત નૈમિત્તિક સંબંધની સ્થિતિ આખી સિદ્ધ કરે છે. આ આખી પર્યાય ભેદની ચર્ચા અને બાહ્યમાં નિમિત્તપણે શું છે એની ચર્ચા છે. જ્યારે પર્યાય ભેદ અને બાહ્યનું નિમિત્તપણું એના જ્ઞાનમાં એને યથાર્થ સમજાય છે ત્યારે તે પોતાના પરિણામ અને પોતાના પરિણામનું નિમિત્તપણું જ્યારે એને ખ્યાલમાં આવી જાય છે ત્યારે એ નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જોડાયેલો ભાવ છે એને ખરેખર કર્મનો ઉદય અનુદય કે અભાવમાં પોતાની પર્યાયના પરિણામને જાણી અને એને એમાં અભેદ કરી અને પોતાના કરતા સ્વભાવ ઉપર એની દ્રષ્ટિ ચાલી જાય છે. એટલે દરેક જગ્યાએ આચાર્ય ભગવાન જીવ ત્વરિતમાં ત્વરિત કેમ પામી જાય, કેમ એના ભવનો અંત આવી જાય, કેમ સંસારમાંથી પરિભ્રમણ એનું દૂર થઈ જાય એની જ ચર્ચા આચાર્ય ભગવાન કર્યા કરે છે. પોતે જે રીતે પાયમાતા, પોતે અજ્ઞાનીમાંથી જ્ઞાની જેવી રીતે થયા હતા એનું તાદૃશ વર્ણન આચાર્ય ભગવાન એના આ દ્રષ્ટિપ્રધાન શાસ્ત્રમાં કર્યા કરે છે. એ પૂજ્ય ગુરુદેવશ્રીએ આનું સ્પષ્ટીકરણ ઘણું કર્યું, આપણે જરા એને ટૂંકાણમાં જોશું. કારણ કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ વ્યવહાર છે અને વ્યવહાર સગળો અભૂતાર્થ છે. અભૂતાર્થ વસ્તુની વિશેષ ચર્ચા કરવામાં એનું જ્ઞાન કરે ત્યાં સુધી વાંધો નહીં, પણ અભૂતાર્થની જ જો વિશેષ ચર્ચા કર્યા કરે તો એ ભૂતાર્થ થઈ જાય એના માટે. એટલે આચાર્ય ભગવાન અહીંયા એને જ્ઞાન કરાવે છે કે એક તારી પર્યાયમાં આવી સ્થિતિ પણ ચાલી રહી છે, એને તું એક વખત સમજી લે, પછી ત્યાંથી તારા ભાવને તું ઉઠાવી લે એમ કહે છે. જો અહીંયા શું કહે છે, ત્યાં વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર એ બંને પુણ્ય છે તેમજ બંને પાપ છે. આશ્રવ થવા યોગ અને આશ્રવ કરનાર એ બંને આશ્રવ છે. સંવર રૂપ થવા યોગ્ય અને સંવર કરનાર એ બંને સંવર છે. નિર્જરવા યોગ્ય અને નિર્જરા કરનાર એ બંને નિર્જરા છે. બંધાવા યોગ્ય અને બંધન કરનાર એ બંને બંધ છે. અને મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર એ બંને મોક્ષ છે. કારણ કે એકને જ પોતાની મેળે પુણ્ય પાપ આશ્રવ સંવર નિજરા બંધ મોક્ષની ઉત્પત્તિ એટલે કે સિદ્ધિ બનતી નથી. તે બંને જીવ અને અજીવ છે, અર્થાત તે બબેમાં એક જીવ છે અને બીજું અજીવ છે. હવે અહીંયા શું સિદ્ધ કરવા માગે છે, જેટલી જેટલી અહીંયા પર્યાયોના ભેદથી વર્ણન આવ્યું કે વિકાર થવા યોગ્ય અને એનો કરનાર, અવિકાર પણ થવા યોગ્ય અને એનો કરનાર, પુનપાપ આશ્રવ બંધ થવા યોગ્ય એનો કરનાર, સંવર નિજરા મોક્ષ થવા યોગ્ય એનો કરનાર, તો કે આમાં પુનપાપ આશ્રવ બંધ જે વિકારી ભાવો છે અને એ પોતાની પર્યાયમાં પોતાના ક્ષણિક ઉપાદાનથી થાય છે એમ અહીંયા કહેવા માગે છે. હવે એ જ્યારે પુનપાપ આશ્રવ બંધ થયા ત્યારે સંવર નિજરા મોક્ષ કેમ ન થયા, તો કે એની પર્યાયની તત્સમયની યોગ્યતા એ પર્યાયમાં પરિણમન રૂપે રહેવાની હતી, એટલે તેમાં અત્યારે પુણ્ય પાપ આશ્રવ બંધ થવાનો જ સ્વકાળ હતો, એટલે એ પર્યાયમાં અત્યારે એના ક્ષણિક અશુદ્ધ ઉપાદાનથી એ પર્યાયમાં આવા પુનપાપ આશ્રવ બંધના પરિણામો પ્રગટ થયા છે. આ બધા પરિણામો પર્યાયમાં પ્રગટ થાય છે. આ પરિણામો પર્યાયમાં પ્રગટ થાય ત્યારે દ્રવ્યને એની સાથે દ્રવ્ય પણ પુનરૂપ થઈ જાય છે, દ્રવ્ય પણ પાપરૂપ થઈ જાય છે. કારણ કે પર્યાય તો દ્રવ્યની છે, તો કે એ પર્યાય દ્રવ્યની છે, દ્રવ્ય એવું નથી થતું. આ પર્યાયમાં ભાવો ચાલે છે. દ્રવ્ય એ સમયે પણ દ્રવ્ય એવું ને એવું ત્રિકાળ અકારક અવેદક અકારણ પરમાત્મા એવો ને એવો રહે છે. એટલે અહીંયા આખો નિમિત્ત નૈમિત્તિક સંબંધ અને ક્ષણિક ઉપાદાન સંબંધ સિદ્ધ કરે છે કે જે પર્યાયમાં વિકાર થયો છે એ પર્યાય કેવી રીતે થયો, તો કે પહેલામાં પહેલા તો તું પર્યાયને નિરપેક્ષ છો. ઉપર લખ્યું છે કે જીવાદી નવ તત્વોને ભૂતાર્થ નહીંથી જાણે સમ્યક દર્શન જ છે, એ નિરપેક્ષ પર્યાયની સ્થિતિ બતાવી છે. એટલે વિકાર પણ થાય તો પહેલામાં પહેલા તું એને નિરપેક્ષ જો, કે નિરપેક્ષ જોવું એનું નામ નિશ્ચય છે, સાપેક્ષ જોવું એનું નામ વ્યવહાર છે. તો કે વિકાર થવા યોગ્ય અને વિકાર કરનાર, તો કે વિકાર થવા યોગ્ય થયો છે એ કેવી રીતે થયો? તો કે પર્યાય એની સત હતી, વિકાર થવાનો સ્વકાર હતો. એટલે અત્યારે પુનપાપ આશ્રવ બંધના ભાવો થયા. તો કે હવે એનો કરનાર કોણ છે? તો કે પરિણામનો કરનાર તો પરિણામી હોય જ હોય ને, આત્મા જ હોય, બીજું કોણ એનું કરનાર હોય? અમે તો સાંભળ્યું નથી એવું કે એનો કરનાર કોઈ બીજો હોય. દ્રવ્યની પર્યાય હોય, દ્રવ્યના પરિણામ હોય, અને એ પરિણામને દ્રવ્ય ન કરે તો બીજું કોણ કરે? તો કે બસ આ જ ભ્રાંતિ જીવની છૂટતી નથી. અહીંયા આખો જુદો વિષય સિદ્ધ કરવા માંગે છે. કોઈ પણ પરિણામની પ્રગટતા થાય, વિકારી પરિણામ હો કે અવિકારી પરિણામ હો, દ્રવ્ય બિલકુલ કરતા બનતું નથી. દ્રવ્ય પ્રત્યેક સમય અકારક, અવેદક ને અકારણ રહીએ છે, અભોગતા રહીએ છે. કોઈ સમયે દ્રવ્ય કારણ બનતું નથી, કારક બનતું નથી, ભોગતા બનતું નથી, એવું ને એવું દ્રવ્ય રહીએ છે. પણ જ્યારે પરિણામમાં આવી સ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે એનો નિમિત્ત કરતા, કર્મનો ઉદય એનો નિમિત્ત કરતા છે, અને કર્મનો ઉદય નિમિત્ત કરતા છે માટે અહીંયા એવો વિકાર થાય છે એવું બિલકુલ નથી. અહીંયા જ્યારે વિકારની સ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે તારે એનું નિમિત્તપણું જોવું હોય, એનો કરનાર જોવો હોય, તો બાહ્યમાં કર્મનો ઉદય છે, એ કર્મના ઉદયના નિમિત્તે અહીંયા વિકારની સ્થિતિ ઉત્પન્ન થાય છે. એટલે એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ ત્યાં છે, કર્તા કર્મ સંબંધ પણ ત્યાં છે. એને આત્મા કર્તા અને પરિણામ કર્મ એવો સંબંધ બિલકુલ વિકારી પરિણામ કે અવિકારી પરિણામ સાથે બિલકુલ લાગુ પડતો નથી. જે જીવને ખ્યાલ આવી જાય છે કે પુનપાપ આશ્રવ બંધના વિકારી પરિણામ પણ પોતાના ષટકારકની ઉપાદાનગત યોગ્યતાથી થાય છે અને એનો કર્મનાર કર્મ છે નિમિત્તપણે, તો એ નિયમથી એ કર્મ સાપેક્ષ પરિણામો છે, એ કર્મની સત્તા અહીંયા સિદ્ધ કરે છે. અહીંયા પોતાની વિકારની સત્તા હોય છે. બેયને બેયની સ્વતંત્રતાથી જુઓ તો બેય સ્વતંત્ર છે, અને બેયને તમે વિકાર, અહીંયા વિકાર જ કેમ થયો, અવિકારી પર્યાય કેમ ન થઈ, એમ નિમિત્ત નૈમિત્તિક સંબંધથી કોઈ જીવ જોવા માંગે તો બાહ્યમાં કર્મનો ઉદય નિમિત્ત છે અને અહીંયા વિકારી પર્યાય નૈમિત્તિક થઈ છે, અહીંયા અવિકારી પર્યાય થાય છે તો બહારમાં કર્મનો અનુદય કે અભાવ નિમિત્ત હોય છે, અને અહીંયા અવિકારી પર્યાય એટલે સંવર નિજરા મોક્ષની પર્યાય થાય છે. એક જ પર્યાયને બે પ્રકારે જોવાની સ્થિતિ એક સમયમાં ચાલે છે. જીવ એ પર્યાયને જોવે છે કેવી રીતે, એના ઉપર એ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે કે એ દ્રષ્ટિ પર્યાય ઉપર રહે છે એનો આધાર છે. પર્યાય એક છે, એને જોવાની દ્રષ્ટિ બે છે. આ કોઈ દિવ્ય દ્રષ્ટિની ચર્ચા છે. દિવ્ય દ્રષ્ટિ જેને થાય કે ભાઈ આ એક પર્યાયને યા તો હું ક્ષણિક ઉપાદાનથી જોઉં, યા તો હું નૈમિત્તિકથી જોઉં. હું જોઉં છું કેવી રીતે? જો હું એને નૈમિત્તિકથી જોઈશ તો મારું લક્ષ્ય નિયમથી નિમિત્ત ઉપર છે. જે નૈમિત્તિકને જોવે છે એ નૈમિત્તિક પર્યાયને જોતા એનું લક્ષ્ય નિમિત્ત ઉપર જ જાય છે. કારણ કે નૈમિત્તિક થયું કેવી રીતે? તો કે નિમિત્તના લક્ષ્ય નૈમિત્તિક થયું, એટલે એની દ્રષ્ટિ નિમિત્ત ઉપર ચાલી જાય છે. અને જે જીવ ક્ષણિક ઉપાદાનથી એને જોવે છે, એક જ પર્યાય જોવાની દ્રષ્ટિ બે, યા તો એ નૈમિત્તિકથી જોવે યા તો એને ક્ષણિક ઉપાદાનથી જોવે. જે નૈમિત્તિકથી જોવે છે પર્યાયને કે આ વિકાર થયો, વિકાર થયો, તો કે વિકાર થયો એનું નિમિત્ત કોણ? તો કે કર્મનો ઉદય. નિયમથી એની દ્રષ્ટિ કર્મ ઉપર જ જાય છે, અને એ કર્મનો જ્યારે સારો ઉદય આવશે ત્યારે અહીંયા વિકાર જશે એવી ભ્રમણા એની અનાદિથી જે ચાલે છે એ છૂટતી નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધને જોનારો એને ખરેખર કર્તા કર્મની ભ્રાંતિ થયા વિના રહેતી નથી. એને એમ જ થાય છે કે આ કર્મ જ મારા પરિણામને કરાવે છે. જ્યાં સુધી કર્મનો અનુદય નહીં આવે ત્યાં સુધી મારા પરિણામમાં શુદ્ધતા પ્રગટશે નહીં. નિમિત્ત કર્તા તરીકે પરિણામ કર્મની સ્થિતિ છે, પણ નિમિત્ત કર્તા એટલે કે અકર્તા. નિમિત્ત કર્તાનો મતલબ કે અકર્તા. ઈ કર્મ પણ અકર્તા છે, આયા પરિણામ સ્વતંત્ર થયા છે, પણ જ્યારે સ્વતંત્રમાં વિભાવ થયો તો એનું નિમિત્ત પણ કોણ હતું? તો કે કર્મનો ઉદય ત્યાં નિમિત્ત હતો. એવું જ્ઞાન કરાવવા માટે આચાર્ય ભગવાન વિકાર થવા યોગ્ય વિકારનો કરનાર, પુનપાપ થવા યોગ્ય એનો કરનાર, આશ્રવ થવા યોગ્ય એનો કરનાર, બંધ થવા યોગ્ય એનો કરનાર, અને સંવરમાં પણ થવા યોગ્ય અને એનો કરનાર, એમાં પણ કર્મ લીએ છે. તો કે ત્યાં શું કર્મની સ્થિતિ છે? બે મિનિટમાં પૂરું કરું છું, ટાઈમ થઈ ગયો છે. ત્યાં કર્મની સ્થિતિ શું છે? તો કે ત્યાં કર્મનો અનુદય થયો છે. અહીંયા જ્યારે સવર્ની પર્યાય પ્રગટે ત્યારે ત્યાં કર્મનો અનુદય હોય છે. આ બધી સ્થિતિ પરિણામની કર્મની સાથે ચાલી રહી છે. જેટલી પર્યાયોના ભેદ છે એ બધા ભેદો અશુદ્ધતા કે શુદ્ધતાના કર્મ સાપેક્ષ હોય છે. એક જીવ ત્રિકાળ એવો ને એવો પરમ પરિણામિક ભાવ, નાયક ભાવ, જ્ઞાન દર્શન મૈત્રીકાળ સ્વભાવ, એ ગમે તેવો સંબંધ પર્યાયનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ચાલતો હોય તો પણ એ સ્વભાવ એવો ને એવો અકર્તા અકારણને અભોગતા રહીએ છે. એટલે જીવને દ્રષ્ટિ કરવી એકદમ સરળ છે. એક જ સમયમાં જીવ સમ્યક દર્શન પામે છે એનું કારણ જ આ છે કે કોઈ પર્યાય ભેદમાં એનું દ્રવ્ય આવ્યું નથી. એટલે દ્રવ્ય એવું ને એવું ત્રિકાળ રહી ગયું છે. જ્યાં આ પર્યાયને ક્ષણિક ઉપાદાનથી જોવે ત્યાં એની પર્યાય ઉપરથી દ્રષ્ટિ ઉઠી જાય અને ત્રિકાળ ઉપર દ્રષ્ટિ ચાલી જાય છે. એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ થયો એમ કહેવામાં આવે છે. એનું નામ જ ભૂતાર્થ નયે નવતત્વને જાણે સમ્યક દર્શન છે. અને એનું નામ જ એણે નવતત્વમાંથી એક છુપાયેલી આત્મજ્યોતિ કાઢી અને એની દ્રષ્ટિ કરી એમ કહેવામાં આવે છે. હવે આગળ વિશેષ આપણે એની ઘણી ચર્ચા છે. પોતે અને પર જેમના કારણ છે એ બધી ચર્ચાઓ આવશે. પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે દ્રવ્યની બે પર્યાય વચ્ચે હોય એ જ સમયે નવે તત્વને ક્ષણિક ઉપાદાનથી જોવા અને ક્ષણિક ઉપાદાનથી જોવા વાળો જીવ નિયમથી ત્રિકાળી ઉપાદાન ઉપર જાય જાયને જાય જ છે. આવા મોક્ષ માર્ગની પ્રાપ્તિ સર્વભવી જીવોને થાય એવી મંગળ ભાવના.
આવતીકાલે રાતના ચેતનભાઈનું સ્વાધ્યાય અપૂરો અવસર પર રહેશે. અપૂરો અવસર ઉપર રહેશે કૃપાળુ દેવનો.
દેશોદય સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ સજાનંદેશોદય.